તારીખ 21/1/1996 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 223 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 533.
સુભાગભાઈ શરૂઆતના પહેલા 6 મહિનામાં જે પરિચયમાં આવ્યા છે અને આ પત્ર લખાયેલો છે શરૂઆતમાં શંકરાચાર્યનો એક શ્લોક કાંઈકો છે શંકરાચાર્યનો છે ને દેહાભિમાને ગલિતે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્માની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધાય જેનું દેહાભિમાન ગળી ગયું છે એટલે કે હું મનુષ્ય છું મનુષ્ય થઈને આટલા આટલા કાર્યો હું કરનારો છું કરતા છું એટલે કરનારો છું આટલા આટલા કામ કરનારો છું હું સુખી છું એટલે આવા સારા મને સંયોગો છે અનુકૂળ સંયોગો છે તેથી હું સુખી છું અથવા કેટલાક પ્રતિકૂળ સંયોગોને કારણે હું દુઃખી છું એ વગેરે પ્રકારે દેહાભિમાન જીવને વર્તે છે દેહની અનુકૂળતા તે સુખપણું દેહની પ્રતિકૂળતા તે દુઃખીપણું એ વગેરે પ્રકારે થી રહેલું જે દેહાભિમાન તે જેનું ગળી ગયું છે એટલે કે હું મનુષ્ય નથી અને જેને પોતાનું નિજ પરમાત્મ પદ જાણ્યું છે એ લોકોમાં પરમાત્માને જેણે જાણ્યો છે એમ માનું છું સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે સર્વોત્તમ પદરૂપે પોતે અર્થ કર્યો છે સાદો અર્થ એવો છે કે જેનું દેહાભિમાન ગલિત થયું છે જેણે પરમાત્માને જાણ્યો છે દેહાભિમાન તો નિજ પરમાત્માને જાણે ત્યારે જ ઓગળી જાય ત્યારે જ નાશ પામે એવી જેની દશા છે તેનું મન જ્યાં જ્યાં જાય છે એનો ઉપયોગ બહાર જવાનો એની સાધક દશા છે ત્યાં સુધી મન બહાર જવાનું ઉપયોગ કહો કે મન કહો અહીંયા એક અર્થમાં છે તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે ક્યાંય અસમાધાન નથી થતું આમ કેમ એવો પ્રશ્ન નથી થતો જ્યાં મન જાય છે જ્યાં ઉપયોગ જાય છે કેમ કે જ્યાં જ્યાં ઉપયોગ જાય છે ત્યાં ત્યાં ભિન્નપણાનું જ્ઞાન થાય છે અસમાધાન અને ઉપાધિ કોને થાય કે કંઈક લાગતું વળગતું લગવાડ એવો સંબંધ જ્યાં જ્યાં કરે ત્યાં કંઈ સંબંધ નથી ત્યાં ઉપાધિ નથી જેની સાથે કાંઈ સંબંધ નથી એનું ક્યાંય ઉપાધિ નથી તો પોતાના ભિન્ન પરમાત્મ તત્વને જેણે જાણ્યું છે એને ભલે ઉપયોગ બહાર જાય તો પણ ભિન્નપણું જ ભાસે છે મારે કાંઈ લેવા દેવા નથી એવું ભિન્નપણું ભાસે છે અને તેથી અસમાધાન કાંઈ થતું નથી કાંઈ પણ અસમાધાન સમાધાન થાય છે મારે શું ઉપયોગમાં પણ ભિન્નતા જણાય છે ઉપયોગ જાય છે એટલે કાંઈ અભિન્નતા કરે છે એવું નથી, અને પરિણતિ ઉપયોગ થઈને એક જ પર્યાય છે, ને પર્યાય બે નથી, પર્યાયના વિભાગ બે છે, પર્યાયમાં ભાવ બે છે. ભાવ એ અપેક્ષાએ બે છે કે પરિણતિ આત્માને અવલંબે છે, જ્યારે ઉપયોગ પરને અવલંબે છે, પરસત્તા અવલંબનશીલ ઉપયોગ છે, તો પણ ત્યાં ભાન સહિત પણ હોવાને લીધે, પોતાનું આત્મતત્વનું ભાન સહિત પણ હોવાને લીધે એકત્વ થતું નથી. સમાધાન થાય છે એટલે શું, ઉપાધિ નો આવે, ક્યાંય પોતાપણું લાગે નહીં એટલે ઉપાધિ નો આવે. ઉપયોગ તો શું છે, ઉદયમાં જાય છે દરેકનો, પણ જ્ઞાનીને ઉદય મારો નથી, જ્ઞાનીને ઉદય મારો નથી એમ અનુભવ છે. ઉદય મારો છે એવા અનુભવમાં ઉદયની ઉપાધિ આવે છે. જેને ઉદય પોતાનો નથી, પૂર્વકર્મને લઈને અમુક પરિસ્થિતિ છે, તેથી મારે તેની સાથે કાંઈ સંબંધ નથી. એવી રીતે ભિન્ન પણ વર્તે છે એટલે સમાધિ છે, સમાધાન છે. બધે કોઈને દુઃખી જોવે છે તો એને જ્ઞાન થાય છે કે એ પોતાપણું કરીને દુઃખી થયો છે, ખરેખર એને કંઈ લેવા દેવા તો નથી, પલપીને દુઃખી થઈ રહ્યો છે. અને કોઈ સુખી થાય છે એનું જોવે છે ત્યારે સમજે છે કે આને સુખની કલ્પના કરી છે, આ સંયોગોનો વિયોગ થતાં પાછો આથી વધારે દુઃખી થશે. એટલે એનું મન ગમે ત્યાં જાય છે, પોતાના ઉદયમાં કે બીજાના ઉદયમાં, એ સિવાય ત્રીજી ચિત્ત તો છે નહીં, કાં ઉદય પોતાનો છે ને કાં ઉદય બીજાનો છે. જ્યાં જ્યાં ઉપયોગ જાય છે એને સમાધાન થાય છે. બીજા જીવો પ્રત્યે એને, બીજા જીવો પણ દુઃખી ન થાય અને સુખી થાય એવું એ ચાહે છે, સહજ એ પ્રકારે મેં હોય છે કરુણાનો વાત્સલ્યનો. તો હું મનુષ્ય છું એ આવ્યું એટલે પછી મનુષ્યને આશરે જેટલા પરિણામ છે બધા આવી જાય, બધા આવી જાય. હું મનુષ્ય દેહધારી છું એટલે હું મનુષ્ય છું, દેહ મનુષ્યપણાનો હોવાને લીધે હું મનુષ્ય થઈ ગયો આત્મા મટીને. એમ જે આવ્યું ત્યાં પછી બધા ઉપાધિના પોટલા શરૂ થઈ ગયા. શરીરની સત્તા અને જેમાં એ દુખાવો જણાય છે એવા જ્ઞાનમય પદાર્થની સત્તા ભિન્ન ભિન્ન છે. ફરીથી જેમાં દુખાવો જણાય છે એ જ્ઞાન દુખાવાથી જુદું છે અને દુખાવો જુદો છે. ક્યાંથી આવે, તો અભ્યાસ કર્યો હોય, જ્ઞાનાભ્યાસ પહેલાં થયો હોય. તમારે ચાલે છે ને આવો જ્ઞાનાભ્યાસ કરવો, એવો જ્ઞાનાભ્યાસ થયો હોય તો દુખાવાને કાળે જાગૃતિ રહે, નહીતર તો મને દુખાવો થાય છે એમાં વિચલાઈ જાય. ખરેખર તો શું છે, મને થાય છે એનું દુઃખ છે. શેનું દુઃખ છે? દુઃખ તો મને થાય છે એનું છે, બાકી દુખાવો છે એ અસાતા વેદનીનો ઉદય છે, જે જાણનાર એવા આત્માથી તદ્દન ભિન્ન છે. જ્ઞાન તત્વમાં એ દુખાવાનો અભાવ છે, દુખાવામાં જ્ઞાન તત્વનો અભાવ છે. હું જ્ઞાન માત્ર છું એમ જો આવે તો દુખાવાને ભિન્નપણે જાણે, અને નહીતર મને દુખાવો છે એના દુઃખમાં ઘેરાઈ જાય. નહીં, દુખાવો છે એ અસાતા વેદનીનો પર્યાય છે, શરીરની અસાતા વેદનીનો એ પર્યાય છે, શરીરની પર્યાય છે પણ આત્માની પર્યાય નથી. અને મને દુખાવો છે એ ભ્રમ છે, દુખાવો છે એ ભ્રમ નથી, મને દુખાવો છે એ ભ્રમ છે. ગુરુદેવ એક વાત કરતો હતા કે નારકીને અસાતા વેદની ઘણી હોય છે, અહીં તો કાંઈ નથી, અહીંથી અનંત ગુણી હોય છે, મનુષ્યને તો એટલી હોય જ નહીં, અનંતમાં ભાગે. એ જીવને મને જ આ છે એનું દુઃખ છે, સાધુ તો ત્યાં સમ્યક દ્રષ્ટિ હોય છે એને એટલું દુઃખ નથી, એટલી ચ્યુતિ છે એટલું દુઃખ અનુભવે, બાકી મને છે એનું દુઃખ નથી એને. જ્ઞાનમય પણ પોતાનો અનુભવ ભિન્ન રહેવામાં થાય તો એ બહુ અલૌકિક દશા છે, ઘણી અલૌકિક દશા છે, અસાધારણ દશા છે. અને જીવને ગમે એવા દુઃખમાંથી એ દશા છોડાવી દે છે. એટલે તો ગુરુદેવ કહેતા જેને સુખી થવું એને માટે આ વાત છે, નહીતર વેદના એક એવી પર્યાય છે કે જીવને ભોગવ્યા વિના અને દુઃખી થયા વિના બીજો એમાં ઉપાય નથી. એના ઉપર તો 913માં પત્ર લખ્યો છે કૃપાળુદેવ. બીજા બધાનું ઓલ્ટરનેટ છે, શું કોઈ સ્ત્રીનો ધણી મરી જાય તો એ આશ્વાસન કેમ કે કાંઈ નહીં, દીકરો છે મારે, કાલાવારે મોટો થઈ જશે, પૈસા છે મારે, બીજું દુઃખ નથી, સગાવાલા છે, પડખ્યા છે, મને દુઃખી જ નહીં થવા દે. છોકરો મરી જાય તે ધણી છે, પૈસામાં નુકસાન જાય તો કે કાંઈ નહીં, નોકરી તો કરી શકશું, હાથ પગ તો હાજા છે, કમાઈ લઈશું, પેટ ભરવામાં ક્યાં વાંધો છે, અથવા આપણે આટલા પડખ્યા છે, હારિયા છે, ફલાણા છે, ઢીકણા છે, મદદ તો કરશે, આમ છે તેમ છે, ભાઈઓ છે, કાંઈ ને કાંઈ એ દુઃખ હળવું કરવા માટે નિમિત્ત પકડી લે છે. વેદનામાં ન થઈ શકે, વેદનામાં તો ઉપયોગ જ બીજો લાગે નહીં, સીધો ઉપયોગ પકડાય અંદર વેદનામાં. એનો પણ ઉપાય મહાપુરુષે ગોતી દીધો છે કે તમે વેદના થાય તો તારે ભોગવી ન પડે, બોલ, અને તું દુઃખી ન થા, એવો ઉપાય છે. એ ઉપાય તને આપીએ તો તારે કેટલી કિંમત ચૂકવીશું, બોલ. કેમ કે વેદના થાય ત્યારે પૈસા પડ્યા રહે, માનો કે પેટમાં વેદના થતી તો ત્યાં 10-10 હજારના બંડલ બાંધી દઈએ આપણે, 1-2 લાખ, 5 લાખના, તો વેદના ઓછી થાય ન થાય. પછી દાગીનો જેટલો પીડ્યો છે એટલો દાગીનો અહીંયા લગાડી દઈએ તો કે ન થાય, હે, ન પૈસા કામમાં આવે, ન દાગીનો કામમાં આવે. પછી રહ્યા ઘરવાળા, આ મકાન કંઈ કામમાં ન આવે, ગમે એવો હારો પલંગ હોય તો વેદના તો ભોગવવી જ પડે. પછી દીકરો ધણી આ તે બધા હોય તો એ ટગર ટગર જોયા કરે કે આ દુઃખી થાય છે, કઈ ન કરીએ, જોયા કરે, કોઈ ઉપાય નથી. જેનો કોઈ ઉપાય નથી એનો ઉપાય કોઈ બતાવે એની આપણે કિંમત કેટલી ચૂકવવી છે નક્કી કરો પહેલા. અને પાછો રામબાણ ઉપાય છે, વેદના વખતે પણ વેદના ભોગવવી ન પડે એનો રામબાણ ઉપાય છે, એની પણ ટેબ્લેટ ને ગોળી જ્ઞાનીઓ પાસે છે. એ ગોળીની કિંમત કેટલી ચૂકવવી છે, એ ટેબ્લેટ ને શું ચૂકવવું છે, એ
બહુ આકરું છે.
સર્વ ભાવ સમર્પણ કરી દઈ, વર્ત્યો જા. પછી દુઃખ થી મોક્ષ ન મળે તો મારી પાસેથી મોક્ષ, એટલે દુઃખ થી મુક્ત થવાની વાત છે, નહીં દુઃખી થતો. એનો પણ ઉપાય છે. એટલું જ નહીં, જ્યારે એવી વેદના થાય અને તે પણ તીવ્ર વેદના થાય ત્યારે આત્મા અધિક કલ્યાણ કરે, અધિક શાંતિ ભોગવે અને અધિક કલ્યાણ થાય, એવો ઉપાય છે એમ લીધો. ત્યારે તો અધિક કલ્યાણ થાય, વધારે ઉલટાનો લાભ થાય, એટલી નિર્જરા કરી શકે એ વખતે. જીવને મૂલ્ય આપવું જોઈએ. આ ઉપાયનું કિંમત ભાસવી જોઈએ, કિંમત ન આવે તો સંસારના ઉદયોને મુખ્ય કર્યા છે તો આ ઉદય પણ મુખ્યપણે ભોગવવો પડશે, બધું ગૌણ થઈ જશે. બતાવનારની ઉપાયની કિંમત આવે તો બતાવનારની કિંમત આવ્યા વિના રહી નહીં, કેમ કે પોતે અજાય ન છે. કે છે કે વેદનામાં ઉપયોગ જાય તો એને સમાધિ રહે છે, પોતે લખે છે ને પત્રે પત્રે લખે છે કે ઉપાધિમાં સમાધિ છે, પત્ર 12માં ઉપાધિ છે ને 15માં સમાધિ છે લખે છે કે નહીં, એક એક કાગળમાં લખે છે. એમને સાથે ઘણી આવી હતી, 32માં 33માં વર્ષે, 33માં વર્ષે ઘણી અસાતા હતી. દેહ છોડ્યો એ પેલા અસાતા ઘણી આવી હતી. તો કે અસાતા મુખ્ય તો વેદી સાતા પ્રત્યક્ષ. અસાતા વેદની વખતે મેં અસાતા કર્મ નથી બાંધ્યું, અને નહીંતર અસાતા વેદની વખતે જે પીડામાં આવ્યો થાય ત્યારે ફરીને એવી પીડા થાય એવું કર્મ બંધાય. કેવી? એવી જ પીડા ફરીને થાય એવું કર્મ બંધાય. આ કુદરતનો નિયમ છે. ફરીને ન ભોગવવી હોય તો રસ્તો પકડી લેવો સાચો, ઉપાય સાચો કરી લેવો. એટલે કે ભાઈ તને સાતા હોય, પાંચ ઇન્દ્રિય સાબુત હોય, કાંઈ ઉપાધિ ન હોય, બધી અનુકૂળતા હોય તો તારું કરી લેજે, પ્રમાદ કર્યા વિના કામ કરી લેજે. નહીતર દુઃખના દાડા કંઈ દૂર નથી. કેમ કે આ તો મનુષ્ય પણ ઉગ્યું, એટલે મોટાભાગે પ્રાણી અધોગતિમાં ગયો જાય છે. સર્વભાવ અર્પણ કરી, સર્વભાવ એમ બધો ક્યાં સ્વચ્છંદ બધો મૂકી દેવાનો. પ્રકૃતિ જીવને છોડવી નથી,
ભાવ તો નિરંતર ચાલે.
બીજું બધું છોડવું છે, પ્રકૃતિ ભાવ નથી છોડવું. જે પ્રકૃતિ આત્મારૂપ થઈ ગઈ છે, મણાઈ ગઈ છે, એ જીવને છોડવી નથી. આમ નથી માણસ કરતા કે ભાઈ આને નુકસાન છે, પણ સમજતો નથી. મરી જાય તો પ્રકૃતિ ન છોડે, મરવું પસંદ કરે, પ્રકૃતિ છોડવી પસંદ નહીં. કેમ કે એનો આત્મા થઈ ગયો. એ અર્પણ કરવાનું, પ્રકૃતિ અર્પણ કરી એને આત્મા અર્પણ કરી દીધો, એને સર્વભાવ અર્પણ કરી દીધો.
પ્રકૃતિ
ક્રોધ માન માયા લોભની પ્રકૃતિ નથી. પણ ભાઈ આ લોભી છે, આ ક્રોધી છે, કઈ ને કઈ હોય છે ને, ચાર માંથી એક તો હોય, કોઈને એકથી વધારે પણ હોય. એની એટલું બધું પ્રકાર હોય છે ઉદયનો, એને છોડવો આકરું લાગે છે, જોડાઈ જ જાય છે, એ છોડવાનો બહુ સહેલો ઉપાય આ છે. તો પોતે જ્યારે કોઈ જ્ઞાનીના શરણમાં આવી જાય છે ત્યારે સહેલાઈથી છૂટે છે. કેમ કે હવે મારે કાંઈ કરવાનું રહેતું નથી, મારે કાંઈ કરવું નથી, કરવાનું રહેતું નથી. જેમ જ્ઞાતાભાવ થયો ને કરતાપણાની ઉપાધિ ગઈ, એમાં આ તો જ્ઞાતાભાવ થયા પહેલા કરતાપણાની ઉપાધિ ગઈ. મારે શું કરવાનું આવી ગયો, તો છત્રછાયા નીચે જ્યાં આવી ગયો તેને કાંઈ કરવાનું રહેતું નથી. જે માત્ર જ્ઞાનીની ઈચ્છે છે, બીજું ઈચ્છે ત્યાં સુધી તો ઉપાધિ રહેવાની છે, પણ માત્ર જ્ઞાનીની ઈચ્છે છે તે ઓળખે છે અને તે તેને ભજે છે, પછી એને જ ભજે છે. પછી એની ભજના પછી એને જોઈ હું છૂટી ગયો, બધા ઉદયમાં છૂટી ગયો, એને સર્વભાવ અર્પણ કરી દીધા, બસ એનો મોક્ષ નિશ્ચિત છે. ઉદયમાં જ નવા બાંધે છે ને, નવા જ ન બાંધે, જૂના તો ઉદય આવ્યા છે તો નિર્જરવા જ આવ્યા છે. નવા બાંધે ક્યારે? ઉદયમાં જોડાય ત્યારે. કાં તો આત્માના આશ્રય ન જોડાય ને કાં જ્ઞાનીના આશ્રય ન જોડાય, બસ. આત્મા તો ગુપ્ત તત્વ છે, એનો કંઈ પત્તો જલ્દી લાગતો નથી, પણ આ તો સામે ઊભા છે, શું વાંધો છે ને, ન જોડાય તો ઓલો તો નિર્જર આવ્યા છે, ન જોડાય એટલે ન બંધાય. થઈ કે નહીં પણ નિદ્રા તો બધાને ચાલુ જ છે. સમ્યક પ્રકારે નિદ્રા તો સ્વરૂપ આશ્રિત થાય, પણ જ્ઞાનીના આશ્રય રહીને જોડાય નહીં તો ઓલા તો નિદ્રિત જવાના. હવે નવા ઓલા નિર્જરતા જે રાગદ્વેષ થાત એમાં એવા ને એવા નવા બાંધા છે, જેમ કે અસાતા થઈ, અસાતામાં ઘેરાણો ફરીને સાતા બાંધી, એ વખતે એમાં ન જોડાય તો ક્યાંક તો જોડાય, કાં આત્મામાં જોડાય, ને આત્મામાં ન જોડાય તો બારમાં ક્યાં જોડાય? જ્ઞાની પુરુષમાં જોડાય. જોડાય તો એને આ તો અસાતો તો બંધાય નહીં, પછી જે બંધાય એમાં દુઃખી થવાનું નથી. જ્ઞાની પુરુષના આશ્રય ભાવનામાં જોડાણો થાય તો કંઈ બધું દુઃખી થવાનું નથી. પછી એને શું બીજું જોઈએ? દુઃખ નથી જોતું એ સિવાય બીજું શું જોઈએ? સુખી તો થવાનું જ છે. એ તો શું છે કે એનું મન ત્યાં લાગ્યા કરે. જો જીવ છે એ સુખ બુદ્ધિએ જોડાય છે બધે જ. આત્મામાં જોડાય તો સુખ બુદ્ધિએ, જ્ઞાનીમાં જોડાય તો સુખ બુદ્ધિએ, અને સંયોગોમાં જોડાય તો પણ સુખ બુદ્ધિએ. બસ બુદ્ધિ ફરી ગઈ, શું થયું? જે સંયોગોમાં સુખ બુદ્ધિ હતી એ બુદ્ધિ ફરી ગઈ, એટલે જ્ઞાનીમાં આવ્યો ને પછી આત્મામાં આવશે એ જ સુખ બુદ્ધિ. જ્યાં બુદ્ધિ હોય ત્યાં જોડાઈ જાય વગર કીધે. જોડાવા માટે કંઈ કરવું ન પડે, આપોઆપ જોડાય. જોડાય છે કે નહીં આપોઆપ? અત્યારે જ્યાં સુખ બુદ્ધિ છે ત્યાં આપોઆપ જોડાય છે કે નથી જોડાતો? શું કરે છે એમાં? કરે શું એમાં? કરવું કરવું ક્યાં છે? તો આપોઆપ જ છે, ઓટોમેટિક છે. તને સુખ દેખાશે, સુગમ અને સુખ ખાણ અવલંબન શ્રી સદગુરુ, સુગમ અને સુખ ખાણ, સુખની ખાણ દેખાય પછી શું થાય? બસ આપના પત્રો ઘણીવાર વિગતથી મળે છે. સુભાષભાઈને લખે છે કે આપના પત્રો તો ઘણીવાર વિગતથી મળે છે અને તે પત્રો વાંચી પત્રો મળે ત્યારે પણ હર્ષ થાય. પ્રથમ તો સમાગમમાં જ રહેવાની ઈચ્છા થાય છે, કાગળ લખવાની ઈચ્છા નથી થતી, પત્રોનો ઉત્તર લખવાની ઈચ્છા નથી થતી, તમને મળવાની ઈચ્છા થાય છે. દૂર તમે દૂર રહ્યો છો ત્યારે પત્રો લખો છો ને, રૂબરૂ હોય તો કંઈ પત્ર લખવાની જરૂર પડતી નથી. પત્ર વાંચીને એટલો બધો તમારા પ્રત્યે પ્રેમ આવે છે કે એમ થાય છે કે આપણે તો સમાગમમાં જ રહીએ, દૂર ન રહીએ. આપણે બહુ સરસ વાંચવાની વાત છે. 80 પત્રો છે વાવાણીયામાં, 80 પત્રો છે એમના. વાંચવાની ઈચ્છા થઈ એક દિવસ ગયા હતા, વાંચવા માટે જ ગયા હતા ખાસ. એમનો જુલો 782 નંબરનો પત્ર છે ને, એના પરિવાર ઉપર લખેલો છે, ધ્યાન દૂર છે એના ઉપરથી મન થયું, નક્કી જ્ઞાન થઈ ગયું લાગે છે. આ પત્રમાં જે શબ્દ પ્રયોગ છે એમ બતાવે છે કે સમાધિ મરણ કરી ગયા છે. ખબર કેમ પડી? ને એમને એમને તો પત્ર લખવાનો ઘણો જ પ્રકાર હતો, તો જો એમને જ્ઞાન થયું હશે તો એ વાત પણ એમણે લિખા વગર ની એરિયામાં એમના પત્રમાં હશે. એ પત્ર આપણે ક્યાં હશે? તો પછી દાયભાઈ બેઠેલા બરાબર, હમણાં ચર્ચા કરતા દાયભાઈ બેઠેલા, દાયભાઈને ખબર કે તમારી પત્રો વાંચો હોય તો ભવાણીયા છે કે ઘરમાંથી તો જુદા જઈએ પણ ધંધામાં પીગા હતા, બધા હારે જ હતા ને. ફર્ટિલાઈઝર પણ સાથે હતા, એ તો બી સત્સંગમાં આવ્યા હતા. બધા તો ચર્ચા કરતા હતા અહીંયા માણિકભાઈ નો ફ્લેટ છે ને બાજુમાં સુવિધામાં, ડાયભાઈ ત્યાં જ રહીએ છીએ નીચે. અમે પહેલાં મને ત્યાં ચર્ચા કરતા લઈ આવ્યા હતા. મને કંઈક આ પત્રો વાંચવા હોય તો તમારે વમાણિયા છે, હારો જેવી વમાણિયા રમેશભાઈ છોકરાને કલકત્તાથી આવ્યા હતા, ખુશાલભાઈ ટેક્સી કરીને મી ગયા વમાણિયા. હા, બીજે દિવસે ટેક્સી કરીને રવાની આવી ગયા. હવે આમાં આપણે મોડું કરવું શું ફાયદો? એમાં એ પત્રો વાંચ્યો, આત્મા જ્ઞાન પામ્યો છે, દેહને આત્મા મરણ પથારીએ વૃદ્ધાવસ્થા, શરીર એકદમ નબળું પડી ગયેલું, નબળાઈ નબળાઈ નબળાઈ, ઢગલા બંધ, બેસી ન શકે, પણ સમ્યક દર્શન લીધું હોતા હોતા મરણ પથારીના ખાટલે એમને સમ્યક દર્શન લીધો. અને પુરુષાર્થનું જોર જુઓ તો દેહને ભૂલી ગયા દૈવ. આ તો ખબર છે કે આ 15 દિવસ પછી આ દેહ પડવાનો શીખો, એમને ખ્યાલ આવી ગયો હતો. 8 મહિનામાં મારો મૃત્યુ છે, કાંઈ નહીં. એકદમ કોકનું મૃત્યુ એવી રીતે વાત કરે, જેઠ વદ સમય નોમે મૃતક થશે એવું બરાબર ખ્યાલમાં છે, જાણે કોકની વાત કરતા હોય, તિથિ કાઢી હોય એવી રીતે કોકની. દેહને આત્મા બે ફાળની જેમ જુદા થઈ ગયા છે, સહજ એમ જ રહીએ છે. દસ દન આઠ થયા, આવી દિશા થઈ છે, ચોખ્ખું લખ્યું છે, ટાઈમ પણ નાખ્યો છે. 7 દિવસે પત્ર લખાયો છે, પોતે તો આંખે કાચું છું, તો લખી નહોતા આજતા લખાવતા હતા. હા, આપની કૃપાથી આમ થયું તો એમ જ લખે, વિનયથી તો એમ જ લખે. પણ આમ પ્રેમ બહુ હતો, કૃષ્ણ સુદામા જેવો પ્રેમ. ભાગવતમાં એ વાંચવા જેવું વાંચ્યું છે, કૃષ્ણ સુદામાનું વાંચ્યું કે ન વાંચ્યું? વાંચવા જેવું. સુદામા ગરીબ બ્રાહ્મણ અને આ ત્રણ ખંડ નો ધણી અને બે ભાઈ બહેન નીકળ્યો. એમ છે કે હવે હું ભાઈ બહેન ત્યાં જાઉં છું, તેને છોકરા હતું કાંઈક તો લઈ જાઉં. તેના ઘરમાં કાંઈ હતું નહીં, ચોખા હતા, ચોખા ધોઈને પોટલી બાંધી લીધી. પેકેટ નહોતું કાંઈ, પેંડાનું પેકેટ બાંધી એવી રીતે. ફાટલું તૂટલું કપડું હશે ધોઈને પોટલી બાંધી લીધી. આપણે જેને રૂમાલ કહીએ, રૂમાલ બુમાલ ક્યાંથી કાઢે? તો પોટલી બાંધી કાચા ચોખા, તાંદુલ ગયો, ચોખા ગયો, એક જ વાત છે. એટલે આ તાર છોકરા હાટો લાવ્યો, હું પ્રેમથી હું ન ખાઉં કે પેલા ખાધા. ભેટી પીડ્યા એને, જોયા કહો સુદામા મારો આવે છે, ભેટી પીડ્યા. બે હારે ભણતા હતા સાંદીપની ઋષિના આશ્રમમાં, બે હારે ભણતા હતા. અમારા બે કવિતા આવતી, સેવા કરતા હતા. વહેલા ઉઠી ઓરડીએ 4 વાગે ઉઠીને આપણે પ્રાર્થના કરતા હતા. એ તો સંભળી સંભળી દર્શન સોનાની દ્વારકા, ત્રણ ખંડના ધણી, મોટા શહેનશા કહેવાય. અત્યારે હિન્દુસ્તાનનો ધણી હોય તો મોટો શહેનશા કહેવાય છે. ત્રણ ખંડ એટલે અત્યારનું વિશ્વ આવી જાય, અત્યારનું વિશ્વથી મોટી જગ્યા. આ તો એક ખંડનો ભાગ છે. અત્યારની જે વસ્તી છે 6 કરોડની, 6 અબજની, તો એક ખંડનો ભાગ છે અમુક આર્યખંડનો. બહુ સરસ આવે છે. યાને એવું છે, તમારા પત્રો મળીને પ્રથમ તો સમાગમમાં જવાની ઈચ્છા થાય છે, તથાપિ અમુક કારણથી એ આ સંકલનકારોએ કાઢી નાખ્યું. વ્યક્તિગત કોઈ વાત હોય ને ખરાબ લાગે એટલે ખાલી જગ્યા મૂકી દીધી. એનું કારણ જે ભાગીદારો છે એ લોકો એમ ઈચ્છે કે આ ધંધામાં વળી ગયા રહે તો આપણને કમાણી સારી થાય, અને આ ધંધો છોડી દેશો તો આપણું શું થશે. એટલે તથાપિ કારણથી તે ઈચ્છાનું ગમે તે પ્રકારે વિસ્મરણ કરવું પડે છે. વિસ્મરણ થતું નથી પણ કરવું પડે છે, છોડી દેવી પડે છે એ વાત. અને પત્રનો 100 વિગત ઉત્તર લખવા ઈચ્છા થાય છે તો તે ઈચ્છા પણ ઘણું કરીને ખોચિત જ પાર પડે છે. એટલે હું કે પત્રની 100 વિગત લખવાની ઈચ્છા થાય છે પણ એ ઈચ્છા પણ પૂરી થતી નથી, અધૂરું રહી જાય છે. એટલે જોઈએ જેવો ઉત્તર લખી શકવાનું બનતું નથી. એટલે ક્યારેક જ 100 વિગત ઉત્તર લખાય છે, બાકી તો લગભગ નથી લખાતો. એના બે કારણ છે એમ કરીને બે કારણની વાત કરે છે કે એક તો એ વિષયમાં અધિક લખવા જેવી દશા રહી નથી, જાજુ લખી શકે એવી અમારી ઉપયોગ જ નથી ચાલતો, લખવામાં બહુ હવે ઉપયોગ ચાલતો નથી. ઉપયોગ આત્મામાં એટલો રહે છે કે લખવામાં ઉપયોગ બહુ ચાલતો નથી, ઉપાધિ જેવું લાગે. લંબાઈ એટલો ઉપયોગ એટલો ઉપયોગ પોતે જ કામ નથી કરી શકતો. હા, એ દશા વિશેષ છે. અને બીજી બાજુ કઈક ઉપયોગ બહાર જાય છે તો ઉપાધિ યોગ એટલો છે. ધંધાની અંદર કાઉન્ટર બિઝનેસ એટલું, એક કામ પૂરું ન કરે તો ત્રણ લાઈન, ત્રણ કામ બીજા લાઈનમાં ઉભા હોય, તાત્કાલિક કરવા પડે એવા કામ હોય. એટલે ઉપયોગ નબળો પડે તો લખવા બેસે ને કાગળ. હા, ધંધાનું વોલ્યુમ બહુ મોટું હતું એટલે એમાંથી ટાઈમ મળે નહીં. અને અંદરની દશા એવી કે લખી શકાય નહીં, બહારની દશા એવી કે લખવાનો વખત મળે નહીં. બેમાં એ પ્રકાર હતો. ઉપાધિ યોગ કરતા વર્તતી દશાવાળું કારણ અધિક બળવાન છે. ઉપાધિ યોગ એટલો બધો નડતો નથી, કેમ કે અમને ભિન્નતા છે એને યારે બહુ. અમારે પોતાને સંબંધ નથી, અંદરથી સંબંધ કાપી નાખ્યો છે એટલે એ કાંઈ બળવાન કારણ નથી કે કાગળ ન જ લખી શકાય. પણ વર્તતી દશાનું કારણ છે એ બળવાન છે. જે દશા બહુ નિષ્પ્રળ છે, બહુ નિષ્પ્રળ છે એટલે ક્યાંય ઉપયોગ લાગતો નથી. એટલો નિષ્પ્રળ થઈ ગયો છે ઉપયોગ કે ઉપયોગ ક્યાંય લાગતો નથી. એ પોતાની દશાની વાત કરતા જાય છે. આમાં જે દશા બહુ નિષ્પ્રળ છે અને તેને લીધે મન અન્ય વિષયમાં પ્રવેશ કરતું નથી, આત્માને છોડીને અન્ય વિષયમાં ક્યાંય રસ આવતો નથી, ક્યાંય પ્રવેશ થતો નથી, પ્રવેશ કરે તો લંબાતો નથી, ઉપયોગ છૂટી જાય, તૂટી જાય, એવી દશા થઈ ગઈ છે. અને તેમાં પણ પરમાર્થ વિશે લખતા તો કેવળ શૂન્યતા જેવું થયા કરે છે. એમાં પરમાર્થનો વિષય લખવા તો આવ શૂન્યતા જેવું થઈ જાય છે, ઉપયોગ જ ચાલતો નથી. એમાં શું છે, લખવા જાય એટલે ભેદ પ્રભેદમાં જાવું પડે અને અભેદભાવમાં એટલી રુચિ રહીએ કે કામ ન કરે, એવી એક પ્રકારની દશા થઈ જાય છે કે ભેદ પ્રભેદમાં ઉપયોગ કામ ન કરે, શૂન્ય જેવું થઈ જાય છે. એને અભેદ અભેદ સ્વરૂપમાં અભેદ ભાવે પડ્યા રહ્યો જાણે, ત્યાંથી છૂટીને ભેદોમાં આવું, બહાર નીકળવું અને એ બધી વાતો લખવી ભેદ પર ભેદવાળી, એ બની શકતું નથી. ખાય છે તડકામાં આવવું કોને ગમે, એના જેવું છે. માણસને મીઠી નિંદર આવતી હોય ને તો નિંદર છોડીને કંઈ કરવું ગમતું નથી, એ તો પ્રમાદ છે. ને તર એ વિષયમાં લેખન શક્તિ તો એટલી બધી શૂન્યતા પામી છે એટલે ઘણી શૂન્યતા આવી ગઈ છે. મને તો લખવાની શક્તિ ઘણી હતી પોતાની, છતાં પણ એ ઘટી ગઈ છે. વાણી પ્રસંગોપાત હજુ એ વિષયમાં કેટલું કાર્ય કરી શકે છે. બોલવામાં હજી વાંધો એટલો નથી આવતો જેટલો લખવામાં પ્રકાર ઊભો થયો છે. અને તેથી આશા રહે છે કે સમાગમમાં જરૂર ઈશ્વર કૃપા કરશે. એ વખતે તમને પરમાત્માનો વિષય સારી રીતે કહી શકશું. એ અમે કહી શકશું એમ કહેવાના બદલે ઈશ્વર કૃપા કરશે એમ નાખ્યું. એમ લાગે છે કે સમાગમમાં પરમાત્માની ચર્ચા સારી થશે, લખવામાં ઉપયોગ નહીં ચાલે એવું લાગે છે. બીજું શું છે, કેટલો ફિલિંગનો વિષય છે આ તો. લખવામાં એની અભિવ્યક્તિ વાતચીત વખતે જે આવે એટલી તો ન જ આવે. એટલે પણ ઉપયોગ શાંત થઈ જાય કે આ તો સમાગમમાં જ આ વિષય ઠીક રહેશે, રૂબરૂમાં જ સારું રહેશે. એટલે એમ કુદરતે એમ જ બનશે એમ કહેવું છે. જ્યારે તમે સમાગમમાં આવશો ત્યારે પરમાર્થની વાર્તા ઘણી સારી થશે એવું કુદરતે બનશે એમ લાગે છે. જરૂર એમ થશે એવું લાગે છે. એને ઈશ્વર કૃપા કહી દીધી એમની ભાષામાં વાત કરી, સુભાગભાઈની વાત ભાષામાં વાત કરી. વાણી પણ જેવી આગળ ક્રમપૂર્વક વાત કરી શકતી તેવી હવે લાગતી નથી. પહેલાં જે એમાં ઉપયોગને સાવધાની રહેતી તે એવું નથી રહેતું. લેખન શક્તિ શૂન્યતા પામવા જેવી થવાનું કારણ એક એવું પણ છે કે ચિત્તમાં ઉગેલી વાત ઘણા ન યોગતો હોય છે અને તે લેખમાં આવી શકતી નથી, જેથી ચિત્ત વૈરાગ્ય પામી જાય છે. આ પણ એક કારણ છે. તો કોઈ વાત સૂક્ષ્મ વાત સારી એવી વાત લખવાનું ઉગે પણ એમ છે કે આમાં તો ઘણા એંગલથી આ વાત બતાવવાની જરૂર છે, એ તો કંઈ લખાણમાં આવે નહીં. કેટલીક પ્રયોગની વાત તો ભાષામાં આવે નહીં. એટલે એમ છે કે આ લખવું તો કંઈ નકામું, લખવામાં અધૂરું રહે છે એટલે મન પાછું વળી જાય, વૈરાગ્ય પામી જાય. રોટલી ગોળ કેવી રીતે કરવી સમજાવો, કોઈને રોટલી વણતા શીખવી છે, રોટલી ગોળ વણવી જોઈએ, ગોળ કેવી રીતે કરવી સમજાવો. એમ જ કેવું પડે ગોળ થાય એવી રીતે ગોળ કરવી, બીજું શું કે, શું કે, કેવી રીતે ગોળ કરવી, ગોળ થાય એવી રીતે ગોળ કરવી, એવી કેવી રીતે કરવી એનું કઈ થોડુંક ડેફિનેશન હોય છે કે આવી રીતે ગોળ થાય, જેવી રીતે ગોળ થાય એવી રીતે કરવી, એવી રીતે વેલણ ફેરવવું. પણ જેવી રીતે એટલે કેવી રીતે, તો કે જો અમે આ ફેરવું છું, દેખાડી શકાય કંઈ કહી શકાય તો નહીં. એવી કેટલીક વાતો આની અંદર છે. એટલે રૂબરૂ પ્રત્યક્ષ સમાગમ વગર એવી વાતો કે પ્રમાણે ભાષામાં તો આવે નહીં. એટલે ઓલી એમ થાય કે આ બધી વાતો અધૂરી લખવાનો કાંઈ અર્થ નથી, છોડો. એ વૈરાગ, મન વૈરાગ પામી જાય છે, એકદમ છૂટી જાય. રૂબરૂ મળશું ત્યારે આ બધી ચર્ચા કરશું. એ એમ જોતા આજે તો પહેલા 6 મહિનાનો પરિચય છે. એમ જોતા એમ લાગે છે કે સુભાષભાઈ રૂબરૂ મળતા હશે ત્યારે પરમાત્માની ઘણી ઘણી વાતો પરસ્પર ચર્ચાતી હશે. એ પ્રકારનો એમને ઘણો લાભ મળ્યો હશે. કારણ કે એ પણ એવી કૃતિના મુમુક્ષુ હતા કે જ્યાં એનો આત્મા બરાબર ખોલીને ઉખડીને બહાર આવે, એવી ભૂમિકાવાળા હતા. હા, એ તો એમ જ હતું, બીજાનું સર્વસ્વ હતા. સુધી